તારીખ 14/1987 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 67.
સ્વચ્છતામાં જ પ્રતિબિંબ પડે છે, પ્રતિબિંબને ગૌણ કરી શકાય છે, સ્વચ્છતાને મુખ્ય કરી શકાય છે, એ મુખ્ય ગૌણ કરી શકાય છે. પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરવાનું કરી શકાય છે અને એ સાધક જીવ કરે છે. સાધક જીવને પ્રતિબિંબને ગૌણ કરે છે, જ્ઞાયાકાર જ્ઞાનનો તિરોભાવ કરે છે અને સ્વભાવનો જ્ઞાનનો આવિર્ભાવ કરે છે, સામાન્યનો આવિર્ભાવ કરે છે. એના ઉપર તો વેદાંતનો એક કળશ ચાલ્યો છે અમૃતચંદ્રાચાર્ય, કે કેટલાક જીવો જ્ઞાનમાંથી જ્ઞેયને ઘૂસાડી નાખવા માગે છે. પશુ કહીને 14 બોલ લીધા છે, એમાં 14 કળશમાં આ એક કળશ છે. કેટલાક કેમ કે વેદાંતમાં એક ચાલ્યો છે જ્ઞાનમાં વિશે, કે ભાઈ પ્રજ્ઞાનંદ બ્રહ્મ, બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ છે, કે જ્ઞાનમાંથી જ્ઞેયોને ઘૂસાડી નાખવા નથી બની શકતું, પણ એને ગૌણ કરી શકાય છે. અને ગૌણ કરવું એ નહીં જોવા બરાબર છે, એને ગૌણ કરવું એ જ નહીં જોવા બરાબર છે. ગૌણ કર્યું એમ કયો, અવગણના કરી એમ કયો, એનું અવલંબન છોડી દીધું એમ કયો, થઈ જ જાય છે.
બીજું
કે આત્માની હયાતી છે, આત્મા કે પોતે મારી હયાતી છે. મારી હયાતી કેવી રીતે પકડી, હયાતી શું થઈ છે, વેદન વગર કેવી રીતે પકડશે, મારા વેદન વગર હું મારી હયાતી છે એમ કેવી રીતે પકડીશ, હયાતી ક્યાંથી પકડશો. બીજું કોઈ ઉપાય નથી, તમને ઊંડો ઉતરે જ જાય એવું છે, ઉતરે જ જાય. નિર્ણય આત્માને આધારે થાય છે, સ્વભાવના આધારે થાય છે, અને નિર્ણય વગર જ બધું ઘૂસાઈ જાય છે, ટકતું નથી, ઉચિત ટકે. નિર્ણય સમ્યક દર્શનનો પાયો છે, અથવા સમ્યક દર્શનનો એક ન્યાય અનન્ય કારણ છે. નિર્ણય ન હોય, સ્વરૂપ નિશ્ચય ન થાય, તો કોઈ રીતે અનુભવ થાય. એટલે જેમ કેવળ જ્ઞાન છે મુનિની શરત વાળું છે, કે મુનિ થાય તે જ કેવળ જ્ઞાની થઈ શકે, મુનિ દશાએ ન પહોંચે તે કેવળ જ્ઞાની થઈ જ ન શકે, આ શરત છે. અને સમ્યક દ્રષ્ટિ થાય એ જ મુનિ થઈ શકે, આ શરત છે. સમ્યક દ્રષ્ટિ વિના કોઈ મુનિ ક્યાંક ન, દીક્ષા લીધીને ત્યાગ કર્યો, લગ્ન થઈ ગયો માટે નહીં, ના પાડે છે એમ નિર્ણય વગર સમ્યક દ્રષ્ટિ. અમૃતચંદ્રાચાર્ય ચર્ચા ઉપાડી, આખું સમયસાર પૂરું કર્યા પછી એમને એમ લાગ્યું કે ધ્યાન ખેંચું, સમય સાર ને 415 ની ટીકા કર્યા પછી અમરચંદ્રાચાર્ય ને વિકલ્પ રહ્યો. તો એમણે એક આત્માનું સ્વરૂપ બતાવવા સુરતાની શક્તિ પરિશિષ્ટમાં લખી અને પ્રશ્ન ચર્ચા માટે એમણે નિર્ણય સ્વરૂપમાં કેમ કર્યું, જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે પોતે ચર્ચા કરી. જ્ઞાન સતત ચાલુ રહે છે અને નિર્લેપ રહે છે, કોઈને સાથે જ્ઞાન બંધાતું નથી, જકડાતું નથી, પકડાતું નથી અને જ્ઞેય જ્ઞાનમાંથી પસાર થઈ જાય, જ્ઞાન જ્ઞાન રૂપે રહી જાય છે. કોઈ જ્ઞેયની સાથે જ્ઞાન જડાઈ જતું નથી, જ્ઞેયાકાર સાથે જ્ઞાન જડાતું નથી, જ્ઞેયાકારો પહેલા જાય છે, જ્ઞાન રહી જાય છે. એટલે જ્ઞ પણ જે જ્ઞાન સામાન્ય છે એ જ્ઞાન સામાન્યનો પ્રવાહ સતત આમ જુઓ તો આત્માના અસંખ્ય પ્રદેશેથી અંદરમાં જે બેહદ જ્ઞાન પડ્યું છે બહાર આવ્યા જ કરે છે. જેમ ગેસના કૂવામાંથી ગેસ નીકળે છે તો અંદર જોવાની જરૂર નથી, ખબર છે કે અંદર ઉપજો ટન પડ્યો છે, માટે 24 કલાક ચાલે છે, હળગે છે તો બંધ નથી પડતું. એમ જ્ઞાન સતત વર્તા કરે છે અને કોઈથી લેપાતું નથી, નિર્લેપ રહીને એનો સ્વભાવ બતાવે છે. એવું જે જ્ઞાન છે એ બેહદ જ્ઞાનનું સામર્થ્ય છે, એને પ્રસિદ્ધ કરે છે, સ્વભાવને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન લક્ષણથી અને વેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. ત્યાં એમ કહ્યું કે વેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. જ્ઞાન વેદન એ જ્ઞાનનો સ્વભાવ છે, આ એનો ઓળખવા માટેનું ખાસ પડખું છે, ઓળખવા માટેનું પડખું છે. વેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે એમ ત્યાં કહ્યું ચર્ચા કરતા, એને સતત અવલોકન કરતા, પોતાના જ્ઞાનને સતત અવલોકનમાં લેતા અને એ અવલોકનથી એની વ્યાપકતા અને ભિન્નતા જેમ જેમ સ્પષ્ટ થશે તેમ તેમ એના વેદકતાનો અને પ્રત્યક્ષતાનો પણ પ્રતિભાસ આવશે. જ્યારે જ્ઞાન સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે, સ્વસંવેદન સ્વરૂપ છે, નિજ વેદન સ્વરૂપ છે, સ્વચ્છ ભિન્ન અને પોતાના જ વ્યાપક ભાવે પોતામાં રહે છે, ક્યાંય રાગમાં કે અન્યમાં ક્યાંય વ્યાપતું નથી એવું જ્યારે ભાષ્યમાન થાય છે ત્યારે સ્વભાવમાં પત્તો લાગી જાય છે. સ્વભાવ ઓળખાઈ ગયો એ સ્વરૂપ નિર્ણય છે અને એ સ્વભાવ જ્યારે ઓળખાય છે ત્યારે એનું લક્ષણ લીધું છે. નિર્ભ્રાંત દર્શનમાં છે, નિર્ભ્રાંત દર્શનની કેળીએ ત્રીજું પ્રકરણ જ એના ઉપર લખ્યું છે, સ્વરૂપ નિશ્ચય ઉપર જ ત્રીજું પ્રકરણ લખ્યું છે. જ્યારે એ સ્વભાવ ઓળખાય છે અહીંયા ઓળખવાનું લક્ષણ લીધું છે. ઓળખાણ એની ખાતરી શું, વિચારો આ તો ચાલ્યા, વિચારની ભૂમિકામાં ઓળખાય છે, પણ માત્ર વિચારો ચાલ્યા કે ઓળખાણ થયા એનું લક્ષણ શું, કે ત્યારે જ આત્મા અનંત જ્ઞાન સ્વરૂપે છે, અનંત સુખ સ્વરૂપે છે, જ્ઞાન સુખ સ્વરૂપે છે એમ ઓળખાણ થાય છે, જ્ઞાનનું રૂપ છે. ધીરુભાઈને ઓળખો છો એમ કોઈ કહે ત્યારે ધીરુભાઈનું રૂપ મને ખ્યાલમાં હોય તો જ હું કહી શકું કે આ ધીરુભાઈ, ફલાણા ભાઈને ઓળખો છો ને એનું રૂપ જાણતો હોય તો જ ઓળખી શકું, નહીતર 1000 માણસમાં એને કેવી રીતે જુદા પડે. એમ જ્ઞાનનું રૂપ સુખ છે, પાસે છે, એટલે જ્ઞાન ઓળખાણો ત્યાં અથવા આત્મા ઓળખાણો ત્યાં. અને એ સમ્યક દર્શનનું કારણ એટલા માટે એ ઓળખાણને નિમિત્ત થાય છે કે આ જીવની વૃત્તિ અનંતકાળથી સુખ માટે તલસી રહી છે, જામા નાખી રહી છે અને એને સુખ માટે બહુ પરિશ્રમ કર્યો છે. આજે સુખ શાંતિ માટે બહુ પરિશ્રમ કર્યો છે, ઊંધા માથે લટકો છે, જાનના જોખમે કોઈ પણ ક્રિયા નથી કરતો અટક્યો, એનું કારણ એને સુખ જોઈએ છે. 40,000 ફૂટ ઊંચે ઉડે છે એરોપ્લેનમાં સુખ લેવા માટે, નહીતર ખબર છે કે અહીંથી પડે તો કોઈનો આડકો હાથમાં ન આવે, પણ સુખ માટે ગમે તે કરવા તૈયાર છે. માનેલું સુખ છે, આવી બધું કલ્પેલું સુખ છે, પણ અહીંયા આવીને પોતાને પોતાનું અનંત આત્મિક સ્વાભાવિક નિરાકુર સુખનો ની ઝાંખી થાય છે, નિર્ણય થાય છે, પ્રતિભાસ આવે છે. એટલે એની વૃત્તિ છે ત્યાં સુખના દરિયામાં ડૂબકી મારવા માટે જોર કરે છે. જેમ વેપારની અંદર માણસને બહુ મોટો દેખાવાની તક સાંપડે તો એ બધા કામ એકકોર મૂકીને પ્રાયોરિટી આ એક જ કામને આપે કે અત્યારે લાખ કરોડ મળે છે લઈ લ્યો, બધું પછી જોયું જશે, અત્યારે બીજું કાંઈ નહીં. લગ્ન હોય તો પાછા થેલો, અને કોઈનું મરણ થયું હોય તો કોકને બીજાને મોકલી દો, ઘરા સાચકો હોય તો, નહીં તો ખોટું લાગશે તો મને માફી માગી લેશું, પણ અત્યારે કામમાં છીએ. આ નથી કે તમે ચેરમેન મિટિંગમાં બેઠા છે અત્યારે નહીં ટેલિફોન લે. એમ આ જીવને અનંત સુખ પોતાનું પોતામાં ભાસે છે ત્યારે એનો પુરુષાર્થ નવો ઉછાળો ખાય છે, અંદરથી જોર પકડે છે, ધસે છે અંતર્મુખ જવા માટે વીરીમુનની પર્યાય, અને સમીર દર્શનનું કારણ થાય છે. આ ઓળખાણ જ નિર્ણય સમીર દર્શનનું કારણ થાય, બીજું કોઈ આની અંદર વચલો રસ્તો નથી, બીજી કોઈ ઓલ્ટરનેટિવ પરિસ્થિતિ નથી. નિર્ણય સ્વરૂપ નિર્ણય એ સમીર દર્શનનું કારણ. આપણે તો ઘણી વાર આ વાંચનમાં લઈએ છીએ એ વિશે. સ્વરૂપ નિર્ણય પાત્રતામાં થાય છે. જેમ સમ્યક દર્શન ને સ્વરૂપ નિર્ણયની શરત છે, સ્વરૂપ નિર્ણયને પાત્રનાતાની શરત છે, અને પાત્રતાની શરત નથી, કોઈની શરત નથી. એવો માર્ગ સુગમ સુંદર સરળ છે કે કોઈ પણ જીવ સાતમી નારકી ન હોય, પાપી માં પાપી હોય, ગમે એવા ક્રોધ માન માયા લોભના કષાયના ગમે તેવા અપરાધના પરિણામ કર્યા હોય, એક સેકન્ડમાં પાત્ર થઈ જાય. જ્યારે એને એમ લાગે કે મારે કાંઈ જોતું નથી આ જગતમાંથી, મારે મારું સ્વરૂપ જ જોઈએ છે, મારી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, બીજી ભાવના નથી, બસ આ ભાવમાં આવ્યો કે પાત્રતા, એ જ સેકન્ડે ચાલુ, ઉધારી નથી. એના માટે કોઈ પૂર્વ પર્યાયની શરત નથી કે એને આ પાપ ન કર્યું હોવું જોઈએ, એને આમ ન કર્યું હોવું જોઈએ, નરકમાંથી ન આવ્યો હોવો જોઈએ, એ નિગોદમાંથી ન આવ્યો હોવો જોઈએ, ફલાણું એને ન થયું હોવું, કોઈ શરત નહીં. આખા જગતના બધા અપરાધ કરીને રખડીને પરિભ્રમણ કરેલો આવે, પરિભ્રમણ કરીને આવેલો જીવ એક સેકન્ડમાં પાત્ર થાય. બધી દશાને શરત છે, પાત્રતાને શરત નથી. અને પાત્રતા એ એક જ પામવાનું કારણ છે, ક્ષોભ સમય નહીં, જ્ઞાનનો ક્ષોભ સમય ન પમાડે ને વીર્યનો ક્ષોભ સમય ન પમાડે, પાત્રતા હોય જ પમાડે. પાત્રતામાં નિર્ણય થઈ શકે, નિર્ણયથી સમ્યક દર્શન થઈ શકે, સમ્યક દર્શનથી કેવળ જ્ઞાન થઈ શકે, મને પણ વધવા લાગે. આ સિદ્ધિ સિદ્ધિ એની લિંક છે. અનુભવ તો નિર્ણય નથી થતો, અનુભવ તો નિર્ણય નથી થતો. સ્વરૂપ નો નિર્ણય થતા, હા સ્વરૂપ નો નિર્ણય થતા બધું આવે છે, પણ નિર્ણય જે થાય છે ત્યાં લીધું છે, બે પ્રકારે થાય છે. અનાદિથી જીવને નિર્ણય કરવાની કાર્ય પદ્ધતિ રાગ પ્રધાન રહી છે, રાગ પ્રધાન રહી છે, રાગની પ્રધાનતામાં ઉભો રહીને નિર્ણય કરે છે, અનાદિથી પરિસ્થિતિ છે. પછી કોઈ પણ કાર્યનો નિર્ણય કરે છે, કોઈ પણ વસ્તુનો નિર્ણય કરે છે, બીજી કે આત્માનો નિર્ણય કરે છે, પણ એની જે વિચારવાની પદ્ધતિ, નિર્ણય કરવાની પદ્ધતિ, જે જ્ઞાન કરવાની પદ્ધતિ છે, રાગની પ્રધાનતા વાળી રહી છે. આ રાગની પ્રધાનતામાં રાગના આધારે જે નિર્ણય થયો છે એ કેવળ અનુમાન છે, એનાથી અંતર્મુખ થવાનું બળ પ્રગટતું નથી, અંતર્મુખ થવાની યોગ્યતા, સ્વસન્મુખ થવાની યોગ્યતા પ્રગટતી નથી. એટલે નિર્ણય જ્ઞાનનો, જ્ઞાન સ્વભાવનો, જ્ઞાનના આધારે થવો જોઈએ, જ્ઞાન લક્ષણ શું કરવા કીધું? રાગે ચૈતન્ય ની પર્યાય છે અને જ્ઞાને ચૈતન્ય ની પર્યાય છે. પણ રાગના આધારે થયેલો નિર્ણય, વિચારની અંદર રાગ અને જ્ઞાન બે મિશ્ર પર્યાયને વિચાર કહેવામાં આવે છે. રાગ અને જ્ઞાન ના મિશ્ર ભાવને વિચાર કહીએ છીએ આપણે, વિકલ્પ કહીએ છીએ, વિચાર કહીએ છીએ. અનાદિથી જીવની રાગનો આધાર લઈને રાગની મુખ્યતામાં પરિણમવાની પરિસ્થિતિ રહી છે. આ જ પરિસ્થિતિમાં જોઈએ રાગ રહિત કેવળ જ્ઞાનાત્માનો, કેવળ માત્ર જ્ઞાનાત્માનો નિર્ણય કરવા માંગે થઈ શકતો નથી. અનુમાન થાય છે, નિર્ણય નથી. નિર્ણય જ્ઞાન લક્ષણથી જ્ઞાનના આધારે જ્ઞાનની મુખ્યતામાં થવા થાય તો એ નિર્ણયની અંદર જેવું સ્વરૂપ છે એવો પ્રતિભાસ આવે છે, પોતાના સામર્થ્યને એ ઓળખે છે. અને જ્યારે એને એમ લાગે છે કે મારામાં અનંત સામર્થ્ય છે ત્યારે એને પર્યાયનું માપ આવે છે. ત્યારે આવો અંદરમાં હું સાક્ષાત સિદ્ધ અને અવસ્થાની આ પરિસ્થિતિ પોસાય નહીં. અબજોપતિના ધણી, અબજોપતિ ધણી હોય મિલકતનો, એને ભીખ માગવી પોસાય નહીં. એમ ન કે ભાઈ સાહેબ મને દિવાળી આપજો, બીડી આપજો, અને કપડા ટાઈટ હોય છે કપડાનો ટુકડો આપજો, એમ અબજોપતિ એમ એને પોતાને ભાન ન હોય તો ભીખ માગે. પણ જેને ખબર પડી કે હું ડોમ ડોમ સાહેબી અક્ષય સંપત્તિનો હું ધણીને હું ભીખ માગું, એ કરીએ ચાલે ચાલે ને બદલવા માંગે છે. હું આવો એ એનો સ્વરૂપ આશ્રય છે. સ્વરૂપ આશ્રય શું છે? હું આવો એ જ એનો સ્વરૂપ આશ્રય છે. ઓળખાણ એક જ, ઓળખાણ થી એટલે ઓટોમેટિક પરિસ્થિતિ, એ રૂપ એ રૂપે પરિણામ થવાની ઓટોમેટિક પરિસ્થિતિ ઊભી થઈ, જેને આપણે સહજ પરિસ્થિતિ કહીએ છીએ. કેમ કે સ્વભાવ જે અકૃત્રિમ છે એને કૃત્રિમતાથી એ પ્રત્યેના પરિણામ કરવા એની સાથે સુસંગતતા જ નથી. અકૃત્રિમને અકૃત્રિમ ભાવ સાથે સુસંગતતા છે, અકૃત્રિમને કૃત્રિમ ભાવ સાથે સુસંગતતા નથી. એટલે પરિણામ પણ સહજ પરિણમન થવું જોઈએ. તો સહજ પરિણમન ક્યારે થાય? કે ઓળખાણ થાય ત્યારે છે. ઓટોમેટિક હું આવો એમ જ રહીએ, નિર્ણય થઈ ગયો એ અનુસાર જ પરિણામ ઓટોમેટિક ચાલે, કરવું ન પડે. પાત્રતાના ઘણા લક્ષણ આવશે આમાં, બીજું કઈ શોધમાં ક્યાં સુધી પહોંચ્યું એનો પોતાએ તો બહુ કરી તૈયાર થઈ ગયું છે પુસ્તક ઉત્તરાખ કૃષ્ણમાં, બીજું કાંઈ શોધમાં એ ટાઈટલ નીચે. એમાં પાત્રતાનો વિષય વિસ્તારથી લીધો છે ઉપકારને. પરિણમન ન થાય તો આગળ રહીએ છીએ એમ દલીલ કરી એમને. વિશ્વાસ નિર્ણય થાય તો જ આવે ને. અચ્છા, અહીંયા જે વિશ્વાસ છે એનું કારણ છે, બહુ સોલિડ કારણ છે, કે આપણને જે તે પદાર્થમાં સુખ ઉપજે છે ખાવામાં પીવામાં અનેક રીતે અનુકૂળતાઓ માલ્યો ને, પાંચે ઇન્દ્રિયના વિષય આવી, એકલું સુખ નથી લાગતું, સુખનો વિશ્વાસ સાથે સુખ લાગે છે. તો એ વિશ્વાસ છોડવાની તૈયારી છે, જ્યારે જ્યારે સુખ લાગે ત્યારે કઈ વિચાર કર્યો કે અહીંયા હું છેતરાઉ છું, આ દુઃખમાં સુખનો આભાસ છે અને હું છેતરાઉ છું, એવો ક્યારે વિચાર કર્યો? એ જ વખતે જો ચેતી જાય તો રસ તૂટી જાય, સુખનો રસ વિશ્વાસ તૂટી જાય. એટલે ઊંધો વિશ્વાસ પકડાયેલો રહીએ તો પણ સગળો વિશ્વાસ નથી થતો, કેમ કે વિશ્વાસ પ્રતિપક્ષમાં એક સાથે નથી રહી શકતો, રુચિ પ્રતિપક્ષમાં એક સાથે નથી રહી શકતી. એટલે ઊંધો વિશ્વાસ વિચાર વડીએ કરીને તોડવો, સગળો વિશ્વાસ કરવા માટે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવને ઓળખવાનો જ્ઞાનના આધારે પ્રયાસ કરવો, બે કામ સાથે કરવા પડશે. અસ્થિનો પ્રયત્ન કરે ને નાસ્તિ એમને હજ્જડ બમ રાખીને બેહી જાય, અસ્થિ આવશે જ નહીં, પ્રયત્ન નહીં ચાલે, તારો નિષ્ફળ જશે. બંનેને સંબંધ છે, માથું દુખે તો ઊંઘ ન આવે, ઊંઘ આવે તો માથું દુખ તો મટી જાય, બે એક સાથે થાય. અંધારું રહે અને અજવાળું આવે એમ ન થાય, અજવાળું આવે એટલે અંધારું જાય છે, એક સાથે છે. બરાબર કરવું, બરાબર નિર્ણય કરવો પડશે એનો, ત્યાં સુખ નથી દુઃખનો, એનો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. દૃઢદ્રષ્ટિ પ્રકાશમાં એ વાત અનેક જગ્યાએ આવે છે કે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં તો દુઃખ લાગે છે તો એનો નિર્ણય તો વિકલ્પમાં સુખ નો છે, દુઃખ નહીં લાગે ત્યાં સુધી આત્મામાં સુખ નહીં, જ્ઞાનમાં સુખ નહીં લાગે, જ્ઞાન સુખ સ્વરૂપે નહીં ભાસે. જ્યાં સુધી રાગમાં વિકલ્પમાં દુઃખ લાગે છે ને સુખ લાગે છે ને દુઃખ લાગતું નથી ત્યાં સુધી જ્ઞાનમાં સુખ નહીં દેખાય, નહીં ભાસે. સુખ સ્વરૂપી હોવા છતાં જ્ઞાન તો રાગ રહીત છે, જ્ઞાનીનું હોય તો જ્ઞાનીનું હોય, જ્ઞાન પોતે તો રાગ રહીત છે, દાવા રાગરૂપ થઈ ગયું નથી. જે રાગ રહીત છે એ નિરાકુર સ્વભાવી છે, સુખ સ્વરૂપે જ છે પોતે. પ્રતિકૂળતા અનુકૂળતા પછી આવ્યા વિના રહેતી નથી. હવે એમાં એ વાતને અહીંયા ઉતારીએ કે પ્રતિકૂળતા થાય ત્યારે આ જીવને પોતાના ઈચ્છાઓ વિરુદ્ધ થાય ત્યારે આ જીવને અંદરથી આકુલતા થઈ જાય છે, અખડખડ થઈ જાય છે, આમ ન થતું, આમ ન થતું. તો અહીંયા રાગ થાય છે, વિકલ્પ થાય છે ત્યારે કેમ એમ નથી થતો કે આ ન થવું જોઈએ? તો જો પોતે એને અનુમોદે છે કે ભલે થતો આવો રાગ, પી જાય કે દી નહીં, એનું અનુમોદન એને વર્તે છે, એને એનો નિષેધ નથી આવતો. જેમ પ્રતિકૂળતાનો નિષેધ આવે છે, દુઃખનો નિષેધ આવે છે, એમ રાગનો નિષેધ નથી આવતો. એનો અર્થ કે એને એ પોસાય છે,
ભાષામાં એક આવે છે, લબ્ધમાં બીજું ગમે
નિર્ણયમાં લબ્ધ બદલાય છે. ત્યાં એ પ્રકરણમાં બધી વાતો દીધી છે. પહેલું વહેલું નિર્ણયમાં લબ્ધ બદલાય છે પછી એનો ઉપયોગ થાય છે, એ વિશે લીધો છે. નિર્ણય થયો એક ઉપયોગમાં નિર્ણય થયો ને, દર્શનનો અત્યંત મંદ થયો, યથાર્થ રીતે મંદ થયો, એ ઉપશમ થઈ જશે. પહેલા દબાય છે એનું કારણ એ છે કે મંદ થાય છે એટલે ઉપશમ થાય છે, દબાય છે એટલે ઉપશમ થાય છે, ઉપશમ થાય છે એટલે દબાય છે. એનું કારણ કે મંદ થાય છે એટલે મંદ થાય, દબાય, મંદ ન થાય તો દબાય નહીં.
કીધું કે રાગમાં જ્ઞાન લેવાતું નથી, જ્ઞાનમાં રાગનો પ્રવેશ નથી, એમ જ્ઞાનમાં રાગનો પ્રવેશ નથી, ત્રિકાળ સ્વભાવમાં રાગ નથી, તો આ રાગ ક્યાં ઉભો છે?
રાગ રાગમાં છે, રાગ ને પર્યાય માં રાગ નથી એમ નથી, રાગ રાગ ને પર્યાય માં છે, જ્ઞાનમાં નથી એટલે મારામાં નથી, જ્ઞાનમાં નથી એટલે મારામાં નથી. જ્ઞાન તે હું ને રાગ તે હું નહી, આમ બે જ્ઞાન છે. બે જ્ઞાન તો એટલે અવસ્તુ સ્વવસ્તુ નથી માટે અવસ્તુ છે, સ્વવસ્તુ નથી માટે અવસ્તુ છે. સિદ્ધ સિદ્ધ ભગવાન અવસ્તુ છે, દેવગુરુ શાસ્ત્ર અવસ્તુ છે, મારામાં નથી માટે એમ રાગ મારામાં નથી માટે અવસ્તુ છે, અને પર્યાય મારામાં નથી માટે અવસ્તુ છે. એનામાં ભલે રહ્યો,
એનામાં
એ તો દ્રવ્યાના યોગ થી વિચારવું હોય તો એ જીવની પર્યાયમાં છે, અધ્યાત્મમાં એ વાત નથી. નહીં, જીવની પર્યાય ચારિત્ર ગુણ ની પર્યાય છે. દ્રવ્યાનું યોગ થી વિચારવું હોય તો જીવની ચારિત્ર ગુણ ની પર્યાયમાં છે, જીવના સ્વક્ષેત્રમાં છે, જીવના સ્વદ્રવ્યમાં છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને જીવના ભાવમાં છે, દ્રવ્યાનું યોગ થી. પણ અધ્યાત્મમાં એ વાત નથી. સ્વરૂપ સ્વરૂપનું સ્વભાવનું જ્ઞાન કરે, સ્વભાવનું જ્ઞાન કરે તો સ્વભાવમાં રાગ નથી એટલે મારામાં નથી, સ્વરૂપમાં નથી એટલે મારામાં નથી. અધ્યાત્મ જુદી વસ્તુ છે, દ્રવ્યાન યોગનો સિદ્ધાંત જુદી વસ્તુ છે. તો આપણે ઘણી વાર ચર્ચા કરીએ છીએ બેને મિક્સ ન કરવા, બેને ભેગા. જ્યારે દ્રવ્યાન યોગ સમજવો હોય ત્યારે વસ્તુનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ધી સબસ્ટન્સ, એનું બંધારણ સમજ. દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી વિકાર અવિકાર બધું. અધ્યાત્મનો વિષય એ કાર્ય પદ્ધતિનો વિષય છે, અને એ કાર્ય પદ્ધતિનો વિષય સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે કોણ ક્યાં ઊભો છે ત્યાંથી એની કાર્ય પદ્ધતિ શરૂ થાય છે. એક ગ્રહિત મિથ્યાત્મા ઊભો છે, એક અગ્રહિત મિથ્યાત્મા ઊભો છે, એક સમ્યક દ્રષ્ટિ છે, એક મુનિ છે, આ બધાને જુદા જુદા સ્ટેજ છે. તો એને કાર્ય પદ્ધતિની અંદર બધો વિવેક કરવો પડે છે કે પોતે ક્યાં ઊભો છે. એ રીતે ઉપદેશમાં વૈવિધ્ય છે, ઉપદેશમાં વિવિધતા શું કરવા દેખાય છે, એક સરખો કેમ નથી દેખાતો, કે કોઈ કોટીના જીવને માટે કોઈ વાત છે, કોઈ કોઈ કોટીના જીવ માટે, કોઈ કોઈ યોગ્યતાવાળા જીવ માટે છે, કોઈ કોઈ યોગ્યતાવાળા જીવ. એક વાત બધાને લાગુ પડે નહીં, દવાનો સ્ટોર બધા ખાઈ જાય તો મરી જાય, અને ગમે એ ગમે તો ખાય તો મરી જાય. જેને જે જોતી હોય દવા પાય, બીજીને દેવાય. કોઈ જીવ નિશ્ચયા પાસે છે, કોઈ વ્યવહારાભાસી છે, કોઈ ઉભ્યાભાસી છે, કોઈ અન્યમતિ છે, કોઈ સમ્યક દ્રષ્ટિ છે, કોઈ મુનિ છે, બધાને માટે ઉપદેશ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં નીકળ્યો. જેને જે આમાં જે શાસ્ત્ર વાંચવા છતાં કેમ એકલા શાસ્ત્રનો આધાર નથી લેવાતો આગમનો, કે મને શું કયો ઉપદેશ લાગુ પડે છે એ નક્કી કરવું પડે છે પોતે, અને એવું નક્કી કરવાની ક્ષમતા કોક જ જીવમાં હોય છે, બધામાં નથી હોતી. એટલા માટે એને સદપુરુષના આશ્રય ઉભી કહો કે તને કઈ દવાની જરૂર છે એને ખબર છે, તને એ દવા દેશે. તાવ તો બે ને આવ્યો છે, એકને ટાઢિયો આવ્યો છે, એક ઠંડીથી સંધી નો તાવ છે, ને એકને લૂ લાગે ને ગરમી નો તાવ છે, બે ને એક દવા આપે તો બે મરી જાય. એના ઉપર તો બીજું કઈ શોધમાં બહાર પાડીએ છીએ, એના ઉપર એની દવાઈ શોધી શકે છે, એનો સંસ્કાર અંદર થી જાગી ઉઠે છે. જ્યાં એને અનુસંધાન થાય છે પોતાના પૂર્વ સંસ્કાર ને અને આગમ ના ઉપદેશ ને, ત્યારે એને ત્યાં કરંટ લાગે છે, સીધો એટલે આગમ માંથી જાગી જાય છે અને પ્રાપ્ત કરી દે છે. સંસ્કારી જીવને આગમ માનવા નહીં આવે, સત્સમાગમ નહીં હોય તો પામી જશે.
અચ્છા, આવી તો કોઈ શ્રીમદ રાજચંદ્રજી ને કોઈ સત્પુરુષ નતા મળ્યા અને એમને સત્પુરુષ ઉપર બહુ વજન દીધું, તો એ એક ધ્યાન ખેંચવાની બહુ વિષય છે. એમને એમ ન કહ્યું કે જુઓ મને કોઈ સત્પુરુષ નથી મળ્યા, મેં આગમ માંથી સંગીત દર્શન લઈ લીધું, એ વાત ન કરી. એમણે એમણે બહુ વજન દીધું સત્સંગ અને સત્પુરુષ ઉપર બહુ વજન દીધું, એનું કારણ છે મોક્ષ જીવ કોક જ સંસ્કારી હોય છે. મોક્ષ તો કોક જીવ સંસ્કારી હોય કે જે આગમ માંથી લઈ શરત છે. માત્ર હોય, સંસ્કારી ન હોય તો એને બહુ ફેર પડે છે. જો સત્સંગ મળી જાય તો પાત્રતા મંથ સરળતા, મિત્રસ્થતા, જીતેન્દ્રિય પણ સત્પુરુષ ના આચરણ નો ઈચ્છુક પહેલો બોલ છે, પછી નવ બોલ લીધા, પછી સરવાળો માર્યો કે આ એકમાં નવે નવ અમાય છે. માટે આ 10 ની અંદર પહેલાની પ્રધાનતા છે, એ ટૂંકી ટૂંકી એ એટલી નોંધ પણ નાખી લીધી છે. લે રુચિ છે, ભાવના છે, એમના પાત્રતાના લક્ષણ છે. ઘણા લક્ષણ ગરજ છે, ગરજ તો એનું માપ છે. એટલી ગરજ વધારે એટલી પાત્રતા વધારે. પાત્રતામાં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ ભેદ, સ્થૂળ પડે, સૂક્ષ્મ પડે તો ઘણો ફેરો, ઘણા ભેદ પડે. એમાં જેટલી ગરજ વિશેષ પાત્રતાને, આ ગુરુદેવ એક દૃષ્ટાંત આપતા હતા, પોતે સત્પુરુષ હતા એટલે એવું ન કહે કે તમે મારી પાસે આવી રીતે રહ્યો ગરજું થઈને સાંભળવા આવો. ગુરુદેવ આડકતરે રીતે ધ્યાન ખેંચતા હતા કે 32 લાખ વિમાનનો લાડો, એક વિમાનમાં અસંખ્ય દેવ એવો 32 લાખ વિમાનનો ધણી સૌધર્મ ઇન્દ્ર, પહેલું વિમાન વૈમાનિક દેવમાં પહેલું વિમાન સૌધર્મનું છે. એ મૃત્યુલોકથી અહીંથી મધ્યલોકથી નજીક છે એટલે એ લોકો વધારે આવે છે સૌધર્મ ઇન્દ્રના વિમાનમાંથી પોતાના દેવોને લઈને સમુદ્રમાં. આ સૌધર્મ ઇન્દ્ર જ કરે છે ને પંચકલ્યાણક બધા.